તારીખ 14/12/1989 શ્રી પરમાગમ ચિંતામણી બોલ નંબર 298 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 4
ચિંતામણી 54 છે 298 નંબરનો બોલ છે. આ વાત તમે નિસંદેહ જાણો કે માત્ર યુક્તિપૂર્વક શાસ્ત્રના ચિંતન મનનથી જ જીવને સદગુણોની પ્રાપ્તિ થવી અસંભવ છે. પરંતુ આત્મભાવનામાં પરિણતિ વડે તેની પ્રાપ્તિ થવી સુગમ છે. નેમિષ્ઠ રચના શતકનો 27મો શ્લોક છે. શું કહે છે કે સામાન્ય રીતે શાસ્ત્રના અધ્યયનમાં જે વિષય સામે આવે છે એ વિષયના ચિંતન મનનમાં જીવ લાગે છે અને એ ચિંતન મનન નો જે વિષય છે એ સંમત થયેલો છે, જેને સ્વીકાર્ય છે અને સ્વીકાર કરેલો છે. આ સિદ્ધાંત બરાબર છે, આ શાસ્ત્રની વાત બરાબર છે. એ સ્વીકાર કરવા પાછળ શું આધાર છે કે યુક્તિપૂર્વક એ આધાર જોઈએ છે. યુક્તિ કોને કહેવાય? જેમ કે રાગમાં આકુલતા છે એને સમજે છે, કેવી રીતે સંમત કરે છે કે એક યુક્તિ પકડે છે કે રાગમાં ગમે તેવો સુહાતો રાગ હોય, ગમે તેવો પસંદ પડે એવો રાગ હોય, જે વિષયની રુચિ હોય એવો રાગ હોય, તો પણ એ રાગમાં દુઃખ છે, અનુભવ દુઃખનો નથી થતો પણ દુઃખ છે, એમ કેવી રીતે સંમત કરે છે? યુક્તિથી સંમત કરે છે. શું યુક્તિ છે? એ રાગને પણ છોડવો પડે છે. કોઈ એમ કહે કે અમને ભગવાનની ભક્તિ બહુ પ્રિય છે એટલે અમને ભક્તિ કરવી ઘણી ગમે છે, તો પણ એ ભક્તિ કરતાં કરતાં થાકે છે. તત્વ વિચારનો અમને રાગ એવો છે કે કલાકો સુધી તત્વ વિચાર કરીએ, શાસ્ત્ર સ્વાધ્યાય કરીએ, છતાં પણ એમાં થાક લાગે છે અને છોડવો પડે છે. જે રાગનો વિષય બદલવો પડે છે ત્યાંથી એ યુક્તિથી સિદ્ધ થાય છે કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. ભલે એ રાગ સારો લાગ્યો હોય, સુવાતો હોય, ગમતો હોય, રૂચતો હોય, તો પણ એમાં દુઃખ છે એવું સિદ્ધ થાય છે, યુક્તિથી સિદ્ધ થાય છે. કઈ યુક્તિથી સિદ્ધ થાય છે? કે એ રાગને છોડવો પડે છે અને બીજા રાગની અંદર જીવ પ્રવૃત્તિ કરે છે. એ એમ સાબિત કરે છે કે ત્યાં સુખ નહોતું પણ દુઃખ હતું. એ સાબિતી કઈ રીતે કરી? કે યુક્તિથી કરી. રાગ ઉભો છે પણ એ રાગ ગમતો હતો, એમાં સુખ લાગતું હતું, છતાં કેમ છોડ્યો? તો એમાં દુઃખ હતું ને સુખ નહોતું, એની સાબિતી યુક્તિથી થાય છે. હવે આ યુક્તિને ઘણા અનુભવ માને છે, ક્યાં ભૂલ પડે છે શાસ્ત્રના અધ્યયનમાં, કે રાગ છોડ્યો અને બીજો રાગમાં આવી ગયો જીવ, તો એ તો એનો અનુભવ છે કે એને રાગ છોડ્યો? પણ જ્યારે રાગ ચાલતો હતો ત્યારે દુઃખ નહોતું, ત્યારે તો એને સુખ લાગતો હતો, પણ સુખ નહોતું અને વાસ્તવિકતા એ દુઃખ હતું, માટે એ રાગ છોડીને બીજા રાગમાં ચાલ્યો જાય છે. એની વાસ્તવિકતા જ બતાવે છે ત્યાં સુખ નહોતું, પણ અનુભવ સુખનો હતો કે દુઃખનો, કે ત્યાં તો એને સુખનો અનુભવ હતો. એટલે યુક્તિથી એને દુઃખ સ્વીકાર્યું, અનુભવથી ન સ્વીકાર્યું. પણ યુક્તિમાં પણ આ અનુભવની યુક્તિ છે કે બરાબર છે, એક રાગને છોડીને બીજા રાગમાં જઈએ છીએ, અમારો અનુભવ પણ એમ જ કહે છે, તો એને ઘણા અનુભવ માને છે. પણ એ ખરેખર અનુભવ નથી. એટલે યુક્તિપૂર્વક જો જીવ શાસ્ત્ર વાંચે, શાસ્ત્રનો સિદ્ધાંત સંમત કરે, એનું ચિંતન કરે, મનન કરે, જીવને સદગુણની પ્રાપ્તિ થતી નથી એમ કહ્યું. શું જીવના સદગુણોની પ્રાપ્તિ થવી અસંભવ છે એ રીતે નથી થતી એમ કે પદ્ધતિ નથી, પરંતુ આત્મભાવનામાં પરિણતિ વડે તેની પ્રાપ્તિ થવી સુગમ છે. આ રસ્તો બતાવ્યો, આ રીત બતાવી, વિધિ બતાવી, કે શાસ્ત્રનું વાંચન આત્મ સ્વરૂપની ભાવનાથી, સ્વરૂપ પ્રાપ્તિની ભાવનાથી થવું જોઈએ. આ એક આ પ્રકારથી વાત લીધી છે, આ એક દ્રષ્ટિકોણથી વાત લીધી છે. પણ એક સામાન્ય સિદ્ધાંત શાસ્ત્ર સ્વાધ્યાયનો આ છે કે સ્વરૂપ પ્રાપ્તિની ભાવના લઈને જ શાસ્ત્ર સ્વાધ્યાય થવો જોઈએ. શાસ્ત્ર સ્વાધ્યાય કરવામાં સ્વરૂપ પ્રાપ્તિની ભાવના લઈને જ બેસવું જોઈએ, અને એ ભાવનામાં રહીને જ શાસ્ત્ર સ્વાધ્યાય થવો જોઈએ. એને યુક્તિ, એની પાસે નિર્બળ વસ્તુ છે, ભાવના બળવાન છે. પછી યુક્તિ આવે છે એની અંદર, યુક્તિ, ન્યાય, તર્ક એ બધું એના ચિંતન મનનમાં આવે છે. પણ ભાવના વગર યુક્તિ, ન્યાય, તર્ક, ચિંતન, મનન બધું હોય તો પણ એને સદગુણની પ્રાપ્તિ અસંભવ છે, જો ભાવનાની ક્ષતિ હોય તો. સ્વાધ્યાયમાં ચિંતન, મનન, તર્ક, ન્યાય, યુક્તિ આવે, પણ એ ભાવના સહિત હોવું જોઈએ. બધું ભાવના રહીત એ બધું નકામું છે, અને ભાવના સહિત હોય તો ભાવનાને લઈને એની સફળતા છે. હા, ભાવનાના અભાવમાં થાય છે. ભાવનાવાળાને તો ઠેસ પહોંચે છે. ભાવના એક એવી ચીજ છે કે ભાવના વિરુદ્ધ પોતાનો ભાવ ઉત્પન્ન થાય એટલે સીધી ભાવનાને ઠેસ વાગે. માણસ ચાલતો હોય પણ ઠેસ વાગે એટલે તરત એને ખબર પડે. એ નોર્મલ પરિસ્થિતિ નથી રહેતી. રુચિ ભાવના સાથે જ રહે છે. યુક્તિ હોય ન હોય એની સાથે બહુ મતલબ નથી. આવે ન આવે તો કઈ એનો દોષ નથી એટલો, પણ ન હોય તો કઈ પ્રશ્ન નથી. યુક્તિ વાળો નહીં જીતે, ભાવના વાળો જીતી જશે. કેમ કે યુક્તિ, ન્યાય, તર્ક એ પરલક્ષી ક્ષોભસમમાં સંભવિત છે, અને હોય છે પરલક્ષી ક્ષોભસમ વાળાને, એટલે એ ખાતામાં એ જાય છે. અને ભાવના છે એ સ્વલક્ષમાં જાય છે. સદગુણની પ્રાપ્તિ ભાવનાથી છે. પછી એવી ભાવનાવાળાને પેલું મદદગાર થાય જુદી વાત છે. એ પછી એનું સહકારી કારણ થાય છે. ભાવના સાથે હોય તો એને સહકારી કારણ થાય છે, ભાવનામાં વૃદ્ધિ થવાનું જે નિમિત્ત પડે છે. પણ ભાવના ન હોય તો એ નકામી ચીજ છે, તો એ સિદ્ધો પરલક્ષી શુભ સંમાં ચડી જશે. એ શું વિચારણામાં આવશે? ને ઓલો નહીં આવે, ઓલો નહીં આવે. એ ધ્યાન બહુ સારું ખેંચ્યું છે. પણ અહીં તો થોડી વધારે વાત કરે છે કે પરંતુ આત્મભાવનામાં પરિણતિ વડે, આત્મભાવના જેને ચાલે છે એમાંથી પરિણતિ ઊભી થાય છે. અને પરિણતિ જેને ઊભી થાય એને સુગમ છે તત્વની પ્રાપ્તિ, સદગુણની પ્રાપ્તિ. ભાવનાવાળાને પણ પરિણતિ જ્યાં સુધી નથી થતી ત્યાં સુધી એની ભાવના બહુ એવા અલ્પ માત્રામાં છે કે જેને પરિણતિ થવા સુધી પહોંચવું બાકી છે. ભાવનાથી જે પરિણતિ થાય તો પરિણતિમાંથી ઉપયોગ થાય. હા, પરિણતિ થઈ જવી જોઈએ, ભાવનાથી પરિણતિ થઈ જવી જોઈએ, પરિણતિથી ઉપયોગ થાય. અને એ ઉપયોગ પૂરો થાય ત્યારે સીધો એ પરિણતિમાં જાય પાછો. એ પરિણતિ પછી એની તગડી થાય છે, ત્યાં મજબૂત પરિણતિ થાય છે. અને એ પરિણતિ મજબૂત થવાથી પાછો ઉપયોગ થાય. પણ એ બધાનો મૂળ ભાવના છે. એવી પરિણતિને ઉપયોગની જે મોક્ષ માર્ગની સ્થિતિ છે, મોક્ષ માર્ગમાં એ વિષય છે કે શુદ્ધોપયોગ છે એ તીવ્ર પુરુષાર્થના કાળમાં છે અને મંદ પુરુષાર્થના કાળમાં પરિણતિને વિકલ્પ બે છે. શુદ્ધ ઉપયોગ નથી, અશુદ્ધ ઉપયોગને પરિણતિ, શુદ્ધ પરિણતિ બે છે. તો એવો તીવ્ર પુરુષાર્થનો જે તબક્કો શુદ્ધોપયોગમાં થાય છે અને વારંવાર શુદ્ધોપયોગ કોઈને થાય છે તો કોઈને વારંવાર નથી થતો, વધારે સમય લાગે છે મોક્ષ માર્ગી જીવને પણ. તો એનું કારણ વિચારવામાં આવે તો એની પરિણતિ જેટલી સબળ એટલો શુદ્ધોપયોગ જલ્દી જલ્દી ઉત્પન્ન થાય. જેટલો જલ્દી જલ્દી ઉપયોગ થાય એમ એની પરિણતિ વધારે મજબૂત થતી જાય. આમ એકબીજાના પૂરક થાય છે. પણ એ બંનેનું મૂળ શું છે? આત્મભાવના. આત્મભાવનાથી પરિણતિ થયેલી, પરિણતિમાંથી ઉપયોગ થયો, પછી ઉપયોગને પરિણતિ એકબીજાના પૂરક થવા લાગ્યા. આમ નાખી લાઈન ગોઠવાય છે. અને ભાવનાવાળાની વાત છે. ભાવના વગર શાસ્ત્ર વાંચન ચિંતન મનન બેકાર જાય છે. બહુ સારું ધ્યાન લીધું. પછી તો કહ્યું કે આત્મભાવનામાં પરિણતિ વડે તેની પ્રાપ્તિ એટલે સદગુણોની પ્રાપ્તિ સુગમ છે. પછી એમાં કઠિન કઠિનતા નથી, સુગમ છે. યુક્તિ, હા, એ થોડી વાત થઈ તમે આપે ને કે જેમ કે આપણે એક વાત સ્વીકારીએ છીએ કે રાગમાં દુઃખ છે, તો યુક્તિથી સ્વીકારીએ છીએ કે રાગમાં દુઃખ છે, કે બધા રાગમાં તો દુઃખ નથી લાગતું, ભગવાનનો ભક્તિનો રાગ કરીએ છીએ અમને તો કાંઈ દુઃખ નથી લાગતું, એમાં ભગવાનના ગુણાનો વાત કરીએ છીએ તો આત્માના જ ગુણાનો વાત છે કે નહીં, એમાં થાક કેમ લાગ્યો? કલાકે, બે કલાકે, ચાર કલાકે થાક લાગે છે ને, તો એમ થાય છે કે રાગમાં દુઃખ હતું માટે એ છોડવું પડ્યું. સુખ હોય તો ન છૂટે, દુઃખ છે માટે છૂટ્યું. એ યુક્તિથી નક્કી કર્યું છે. એમાં દુઃખનો અનુભવ નહોતો થતો. દુઃખનો અનુભવ થાય એ તો આત્મભાવનાવાળાને જ થાય. પણ આત્મભાવના ન હોય તો પણ રાગમાં દુઃખ છે એમ યુક્તિથી સ્વીકારી શકાય છે. યુક્તિ, ન્યાય, તર્ક, આગમ આ બધા સિદ્ધાંતને સ્વીકારવાના મુદ્દાઓ છે અને એનાથી માણસ સત્શાસ્ત્રના સિદ્ધાંત સ્વીકારે પણ છે કે આગમ આમ કહે છે, યુક્તિથી આમ સાબિત થાય છે, તર્ક પણ આમ છે, ન્યાયથી પણ આમ જ સાબિત થાય છે. પણ ભાવનાનું શું? એ ભાવના તરફ બહુ ઓછા જીવોનું ધ્યાન છે. એ મૂળ મુદ્દો છે શાસ્ત્ર અધ્યયનનો. એટલે એમ કહે છે કે શાસ્ત્ર અધ્યયન તો સ્વરૂપ ભાવના, આત્મભાવના સાથે જ થવું જોઈએ, નહીંતર ન્યાય તર્ક યુક્તિ આગમ છે શાસ્ત્રનું ચિંતન મનન કરેલું કર્યું હોય તો પણ સદગુણની પ્રાપ્તિ નહીં થાય, તે નહીં થાય, અસંભવ છે. એમણે એ જ વાત લીધી, અસંભવ છે, નહીં થાય. અને એ જોવામાં આવે છે કે શાસ્ત્રના જાણનારાઓ મળે છે, શાસ્ત્રના જાણનારાઓ શાસ્ત્ર પાઠી તો ઘણા મળે છે પણ સદગુણની પ્રાપ્તિ એનામાં નથી હોતી, ઉલટાની અવગુણની પ્રાપ્તિ હોય છે. ત્યાં એનું કારણ શું? કે આત્મભાવના નથી ત્યાં. ભાવના વગર પરિણતિ થાય નહીં. એટલે પૂજી બેન શ્રી તો ચર્ચામાં ઘણી વાર કહે છે કે મુમુક્ષુને પરિણતિ થઈ જવી જોઈએ. ભાવના ઉપર તો એમનું ઘણું વજન છે પણ એ ચર્ચા ક્યારેક એવી ચાલતી હોય છે લગ્નની, જિજ્ઞાસાની, ભાવનાની, ત્યારે એક વિશેષ વાત કરે છે. પણ એમની પદ્ધતિ એવી છે કે કોઈ મહત્ત્વની વાત કરે તો પણ એ જ પદ્ધતિથી કરે, ક્યાંય ફેરફાર ન લાગે બોલવામાં. સાધારણ બોલતા હોય એવી રીતે જ બધું બોલે છે. એક સાથે અહીંયા વજન છે એવું તો માણસને ખોજ શોધી કાઢવું પડે કે આ વાત ઉપર વજન છે. એટલે ધ્યાનમાં ન આવે પણ એ ઘણી વાર કહે છે પરિણતિ થઈ જવી જોઈએ. જો પરિણતિ થાય તો ઉપયોગ થાય, પરિણતિ ન થાય તો ઉપયોગ ન થાય. અને પરિણતિ ભાવનાથી જ થાય છે. નહીં, એટલા શાસ્ત્રમાં ચિંતન ન કરી શકે. ભાવના વગર નકામી વાત છે. ભાવનાનો બહુ મોટી વાત છે. ભાવનાની તો ભાવનાનું ફળ તો ઘણું લીધું છે એમણે. અને એ ભાવનાનો વિષય ન લીધો છે. ત્રણસો 356 સમસ્ત ધર્મનું મૂળ ભાવના છે. વિષય લીધો છે રત્નકરંડ શ્રાવકાચાર ભાવના મહાઅધિકાર શ્રી સમંત ભદ્રાચાર્યનો ગ્રંથ છે. સમસ્ત ધર્મનું મૂળ ભાવના છે. ભાવનાથી જ પરિણામની ઉજ્જવળતા થાય છે. ભાવનાથી મિથ્યાત્વનો અભાવ થાય છે. ભાવનાથી વ્રતમાં દ્રઢ પરિણામ થાય છે. જુઓ હવે ક્રમ લીધો કે ભાવના ધર્મ સમસ્ત ધર્મનું મૂળ છે. પછી ક્રમ ઉપાડ્યો કે પરિણામની વિશુદ્ધિ ઉજ્જવળતા ભાવનાથી થાય છે. આગળ જતાં મિથ્યાત્મનો અભાવ પણ ભાવનાથી થાય છે. પછી એથી આગળ ભાવનાથી વ્રતમાં દ્રઢ પરિણામ થાય છે. પછી વ્રત શરૂ થયા, મિથ્યાત્વ ગયા પછી ભાવનાથી વિતરાગતામાં વૃદ્ધિ થાય છે. મુનિ દશા લીધી, ભાવનાથી અશુભ ધ્યાનનો અભાવ થઈને શુભ ધ્યાનમાં વૃદ્ધિ થાય છે. એટલે શુભ ધ્યાન એટલે અહીંયા આત્મધ્યાનમાં વૃદ્ધિ થાય છે. ભાવનાથી જ આત્માનો અનુભવ થાય છે. ઇત્યાદિ હજારો ગુણોની ઉત્પત્તિ ભાવનાથી થતી જાણીને ભાવનાને એક ક્ષણ પણ છોડો નહીં. આટલું બધું વજન લીધું છે સમંત ભદ્રાચાર્ય. એવી જ એક ભાવનાની વાત લીધી છે 877માં. આત્મભાવનાથી અનુભાગ ઘટી જાય છે. મિથ્યાત્મનો અનુભાગ ઘટે એટલે મિથ્યા દર્શનનો અનુભાગ ઘટે, એમાં કર્તાપણું ઘટે, એકત્વનું મંદપણું આવે, રાગના એકત્વનું, પરના એકત્વનું, પરના મમત્વનું, બધો ફરક પડે. જેટલા મિથ્યાત્મના જેટલા લક્ષણો છે એ બધામાં ફરક પડે. જેમ સૂર્ય ઘોર અંધકારને નિમિષ માત્રમાં નષ્ટ કરી નાખે છે, તેમ આત્માની ભાવના વડે પાપો એક ક્ષણમાં નષ્ટ થઈ જાય છે. મુનિવર રામશ્રી બાવળ દોવા ગાથા 75 ભાવના ઉપર એક ગાથા લીધી છે. શાસ્ત્ર સ્વાધ્યાય મહત્વ ક્યાં છે? શાસ્ત્ર સ્વાધ્યાય કરે માણસ, પણ એનું મહત્વ ક્યાં છે એ વાત લીધી છે. પછી પાછળ 53 માં પાને 290 નંબર છે. અધ્યાત્મનો અભ્યાસ કરતી વખતે મુમુક્ષુએ તત્વ સમજવાનો યત્ન કરવો જોઈએ. શબ્દના ગુણ દોષના વિચારમાં અટકવું ન જોઈએ. એ ભવ્ય જો તું બુદ્ધિમાન છો તો વારંવાર અધ્યયન કરીને તત્વ સમજ. અહીંયા શું થાય છે કે સામાન્ય રીતે આ વિષયમાં અભ્યાસ કરનારા જીવો, અધ્યાત્મનો અભ્યાસ કરનારા જીવો અધ્યાત્મ શાસ્ત્રોમાં શબ્દોમાં અટકવાનું લગભગ બને છે. ત્રીજી વાત ને ભક્તિ ને ભક્તિ જ્ઞાન છે કે ભક્તિ રાગ છે, ને ભક્તિ નહીં હોવી જોઈએ, નામ હોવું જોઈએ, એ શબ્દ નહીં મારા માટે છે. શબ્દને ના ગુણ દોષમાં નહીં જમું ક્યારે. એક વાત તો એ છે કે જીવના ભાવ શબ્દ દ્વારા વ્યક્ત થાય છે. શબ્દની સંખ્યા અને ભાવની સંખ્યાનો વિચાર કરવામાં આવે તો ભાવની સંખ્યા એટલી બધી મોટી છે અને એટલું બધું ભાવોનું વૈવિધ્ય છે કે શબ્દો એની પાસે બહુ મર્યાદિત છે. એટલે મર્યાદિત શબ્દોનો પ્રયોગ અનેક ભાવોને સૂચવવા માટે કરવાનો હોય છે. એટલે એક શબ્દને જુદા જુદા પ્રકરણની અંદર પ્રયોગ કરવો પડે છે. શબ્દ તેનો તે હોય, ક્યાંક એનો આ અર્થ થાય ને ક્યાંક બીજો અર્થ થાય, વળી બીજી જ્યાં એ જ શબ્દનો કોઈ ત્રીજો અર્થ થાય. અલિંગ્રહણમાંથી 49મી ગાથામાં 36 મૂળ કાઢ્યા અને 172મા ગાથામાંથી 20 અર્થ કાઢ્યા. અહીંયા 20 અર્થ કાઢ્યા, અહીંયા 36 અર્થ કાઢ્યા. શબ્દ તો એક અલિંગ ગ્રહણ છે. આચાર્ય તેના તે છે, અમૃતચંદ્ર આચાર્ય જ છે, પછી આચાર્ય બદલાના નથી. એક શાસ્ત્રમાં 36 અર્થ કરે છે, બીજા શાસ્ત્રમાં 20 અર્થ કરે છે, બીજી જ રીતે પાછા એ ભલી બીજી જ રીતે પાછા શું એ વ્યુત્પત્તિને અડીને કરે છે. 172 ગાથામાં અ એટલે નહીં, લિંગ એટલે ચિહ્ન, લિંગ એટલે અહીંયા ઉપયોગ, લિંગ એટલે અહીંયા ફલાણું, લિંગ એટલે ગુણ, લિંગ એટલે પર્યાય, લિંગ એટલે દ્રવ્ય, એમ કરીને જુદા જુદા અર્થ કરે છે. એક લિંગના જુદા જુદા અર્થ કરે છે, લિંગ શબ્દના જુદા જુદા અર્થ કરે છે. લિંગ એટલે અનુમાન, લિંગ એટલે અનુમાતા, લિંગ એટલે અનુમેય, એમ કરીને જુદા જુદા જ અર્થ કરે છે. અને ત્યાં તો વ્યુત્પત્તિથી અર્થ કરતા જ નથી. ત્યાં તો જો કે અલિંગ્રહણ શબ્દનો તો એક જ અર્થ કર્યો છે, પણ એ ગાથાના બીજા શબ્દોમાંથી 6 અર્થ કાઢ્યા. શબ્દ રૂપ રસમાંથી, શબ્દમાંથી 6 કાઢ્યા, રૂપમાંથી 6 કાઢ્યા, રસમાંથી 6 કાઢ્યા, ગંધમાંથી 6 કાઢ્યા, એમ હા જુદી જ રીતે ટીકા કરી. એક જ સરખી ગાથા છે, અક્ષર સહ ગાથામાં એક માત્રાનો ફેર નથી, છતાં અર્થઘટન સાવ જુદું જ કરે છે. તો શબ્દો તેના તે છે, અર્થઘટન પોતે જુદું જુદું કરે છે. એના એ જ આચાર્ય છે. ત્યાં લિંગ્રહણનો એક જ અર્થ કર્યો છે, કોઈ પણ ચિહ્નથી પકડાય નહીં, એવો સીધો સાધો અર્થ કર્યો છે. ત્યાં બોલા કોઈ શબ્દોનો અર્થ નથી કર્યા, અલિંગમાંથી જ 20 કાઢ્યા. તો શબ્દને ખબર નથી કે મારા કેટલા અર્થ થાય છે. અર્થ કરનાર કોઈ જ્ઞાનવાન જીવ છે અને એક જ શબ્દના અનેક અર્થ કરે છે, એક જ જીવ કરે છે અને અનેક જીવ પણ અનેક અર્થ કરે છે. હવે શબ્દના અર્થની જો મારામારી કરવામાં આવે, ગુણ દોષ એના પકડવામાં આવે, નહીં આમાં આમ ન થાય, આમાં આમ થાય, આમ ન થાય, આમ થાય, તો એને તત્વ નહીં સમજાય. જેનું વજન શબ્દ અને અર્થ ઉપર હશે, શબ્દના ગુણ દોષ ઉપર હશે, એને તત્વ નહીં સમજાય. એટલે અહીંયા એમ કહે છે કે એ ભવ્ય, જો તું બુદ્ધિમાન છો તો વારંવાર અધ્યયન કરીને તત્વ સમજ, શબ્દના ગુણ દોષમાં નહીં જાતો. હું તત્વ સમજ કે તત્વ શું છે, આની અંદરથી તત્વ શું નીકળે છે. આનંદગંજીની દેવચંદજીની પદ્ધતિ વાત કરવાની જુદી છે, પણ તત્વ શું છે એ સમજવાનું છે. શબ્દ નથી સમજવાના. મિત્ર તો એમણે તીર્થંકરોની સ્તુતિ કરી છે, તીર્થંકરોની ભક્તિ કરી છે, પણ અંદર તત્વ નાખ્યો છે. ભગવાનની પૂજામાં આમ તો અષ્ટદ્રવ્યથી પૂજા થાય છે, પણ ક્યાંક ક્યાંક તત્વ નાખવામાં આવે છે. તત્વ સમજ એમ કે છે, શબ્દોના ગુણ દોષમાં નહીં. એટલે જો એ પ્રકારમાં જાય તો વાદ વિવાદના બધા પ્રસંગો સમાપ્ત થઈ જાય છે. સામાન્ય રીતે શાસ્ત્ર અભ્યાસીઓ વાદ વિવાદમાં આવે છે એ શબ્દોના ગુણ દોષ એની અંદર મુખ્ય કામ કરે છે. અને આમ કેમ કહ્યું ઘણીવાર પ્રશ્નમાં એવી રીતે આવે છે, કોઈ એવી રીતે પ્રશ્ન આવે છે કે આમ કહેવાય કે નહીં, આમ બોલાય કે નહીં, શું સમજીને બોલાય, કઈ કઈ સમજણથી આમ બોલાય, એ આમાં વિચારવું જોઈએ કે એની પાછળ તત્વદ્રષ્ટિએ સમજણ શું છે અને શું સમજીને આમ બોલનાર બોલે છે કે કહેનાર કહે છે, એના ઉપર બોલાય કે ન બોલાય એનો આધાર છે. એમને અધરથી કોઈ પૂછે કે આમ બોલાય કે ન બોલાય, અહીંયા પ્રશ્ન વિવાદમાં એ ચાલે છે ને. કોઈ એમ કહે છે કે જ્ઞાનમાં પર જણાતું નથી, જ્ઞાનમાં જ્ઞાન જણાય છે, જ્ઞાનમાં પર જણાતું નથી, તો એમ બોલાય કે ન બોલાય, સમજીને બોલો તો વાંધો નથી. જ્યારે જ્ઞાનમાં એકનું જ્ઞાન તત્વ જ જાણવું છે ત્યારે પર જણાતું હોવા છતાં એને એ તો તિરોભૂત કરી શકાય કે જાણે જણાતું જ નથી, જાણતો હોવા છતાં જાણતો જ નથી, એમ તિરોભૂત કરી શકાય છે, ગૌણ કરી શકાય છે. તો એવું ગૌણ કરવા માટે એમ કહેનારનો દોષ નથી, સમ્યક છે, સાચું છે. પણ કોઈ પરપ્રકાશક સ્વભાવને જ્ઞાનના સ્વભાવનો જ નિષેધ કરી દે, એનો એકાંત કરીને કોઈ સ્વભાવનો નિષેધ કરે, પરપ્રકાશકપણાનો નિષેધ કરે, તો એમ બોલાય નહીં. એને એમ કહેવાય કે એમ ન બોલાય તમારા, તો શું સમજીને કે છે એના ઉપર બોલવા નહીં બોલવાનો આધાર, શબ્દના ગુણ દોષનો પ્રશ્ન જ નથી ક્યાંય. નહીં તો એમ કે એમ બોલાય જ કેમ, જ્ઞાન પરને જાણતું નથી એવું બોલાય જ કેમ, એ શબ્દના ગુણ દોષનો વાંધો છે. એવી રીતે કદી વિવાદમાં નહીં જવું જોઈએ. સામોમાં એ માણસની વાત સંમત કરવી કે નહીં સંમત કરવી એની સમજણને તપાસીને સંમત કરવાનો સવાલ છે, અને એની સાથે સંબંધ ન રાખવો હોય તો એનો સમ્યક અર્થ કેમ થઈ શકે, એનું સમ્યક અર્થ ઘટન કેમ થાય, એટલું જ વિચારવાનું છે પોતે તો પોતાને માટે. એટલે વાત પૂરી થઈ ગઈ. એ રીતે અધ્યયન કરવું જોઈએ અને એ રીતે અભ્યાસ કરવો જોઈએ, એ માર્ગદર્શન લીધું છે નેમિષર રચના. શબ્દનો ગુણદોષ દેખવા જતા તત્વ ઉપરનું લક્ષ છૂટી જાય છે, એટલે જીવ પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂત વિષયને છોડી દે છે કે મારે પ્રયોજન શું છે, શબ્દના અર્થ સાથે છે, ગુણદોષ સાથે છે, કે મારે એ સંબંધીના જ્ઞાન સાથે છે. તો દેશે પ્રશ્ન ચાલે ને, પ્રતિબિંબ શબ્દ નથી શાસ્ત્રમાં, તો સમયસારમાં અત્યાર સુધીમાં 4-5 આધાર તો મળ્યા છે પ્રતિબિંબના, પાના ટપકાવી રહ્યા છે. આપણને લખ્યું છે પ્રતિબિંબ શબ્દ વાય અમરચંદ્રાચાર્ય વાય છે પંડિત. આકાર ઉભો થાય છે જ્ઞાનની અંદર, તો જેવું જ્ઞેય છે એવો જ જ્ઞેયનો આકાર ઉભો થાય છે એમ કહેવાનો અભિપ્રાય છે. પછી એને પ્રતિબિંબ શબ્દથી કહો, એને જ્ઞેયને ઝળકતું છે જ્ઞેય ઝળક્યું એમ કહો, એને જ્ઞાનનો વિશેષ જ્ઞાનાકાર કયો, ગમે તે એને કયો. વસ્તુ જે છે એ છે, તો તત્વ સમજવું છે કે શબ્દના ગુણદોષ જોવા છે. જે શબ્દના ગુણદોષ જોવે છે એ એમાં અટકી જાય છે, એમાં અટકી જાય છે અને તત્વ હાથમાં નથી આવતું, એ તત્વને ચૂકી જાય છે. એટલે એની પદ્ધતિ વિપરીતતા વાળી છે. જે અભ્યાસ કરવાની જે પદ્ધતિ છે શાસ્ત્રની એમાં વિપર્યાસ છે. જે પદ્ધતિથી અભ્યાસ કરવો જોઈએ એવી યથાર્થ પદ્ધતિથી અભ્યાસ નહીં કરતા, અયથાર્થ પદ્ધતિથી અભ્યાસ કરે છે, એટલે તત્વને ચૂકી જાય છે. હા, એને શબ્દ મળે છે પણ કે શાસ્ત્રમાં એના ઉપર પ્રહાર કર્યો છે કે કોઈ એવી રીતે શબ્દને પકડીને કંઈ આગ્રહ કરે તો એને શબ્દ મળે જ કહી દીધો. એ શબ્દને શું મારા મારે ભાવ પકડી લે, તો એને તત્વ સમજાય, નેત્ર ન સમજાય. એ શાસ્ત્ર અધ્યયનની પદ્ધતિ ઉપર બંને બોલ છે. અર્થનો ભાવ ભાષ્યા વિના વચનનો અભિપ્રાય ઓળખાય નહીં. અર્થ આવડે, શબ્દનો અર્થ આવડે, પણ પદાર્થનો ભાવ ભાષ્યા વિના વચનનો અભિપ્રાય ઓળખાય નહીં. જે કહેવા માંગે છે એની પાછળ શું અભિપ્રાય છે એ નથી પકડાતો. પોતે તો માની લે અર્થ આવડે, એટલે શબ્દના અર્થ આવડે એટલે પોતે તો માની લે કે હું જીન વચન અનુસાર માનું છું. આમ જ કે છે આ ગાથામાં, આમ જ કે છે હું તો જીન વચન અનુસાર માનું છું, મારી માન્યતા તો જીન વચન અનુસાર છે, પરંતુ ભાવ ભાષા વિના અન્યથા પણ થઈ જાય. એટલે શબ્દોના અર્થ આવડતા હોવા છતાં પણ શાસ્ત્રના અભ્યાસ કરનારને શબ્દના અર્થો આવડતા હોવા છતાં અને અર્થ અનુસાર એ સમજતો હોવા છતાં ક્યાંક ભૂલ કરે છે, એનું શું કારણ? ક્યાંક ભૂલ ખાઈ જાય છે, ક્યાંક એની ભૂલ થઈ જાય છે, એનું શું કારણ? કે એને ભાવ ભાષો નથી એટલે ક્યાંક ચૂક થઈ જાય છે. ભાવ ભાષા વિના અન્યથા પણ થઈ જાય. લોકમાં પણ દ્રષ્ટાંત આપે છે, લોકમાં પણ નોકરને કોઈ કાર્ય માટે મોકલીએ છીએ, ત્યાં એ નોકર જો તે કાર્યના ભાવને જાણે તો એ કાર્ય સુધારે, પણ જો એ નોકરને તેનો ભાવ ન ભાસે તો કોઈ ઠેકાણે તે ચૂકી જાય. એને એમ કીધું કે જા ભાઈ તું ફલાણું કામ કરી જા. હવે એને જો આકર પાછળ બધી વાતની ખબર હોય તો એ પરિસ્થિતિમાં કાંઈ સામે ફેરફાર હોય, એ પરિસ્થિતિમાં એને કામ કરવા મોકલ્યું એના બદલે કોઈ ત્યાં બીજી જ પરિસ્થિતિ ઊભી થઈ હોય તો કેમ કામ કરવું? એને જો આગળ પાછળનો અભિપ્રાયથી ભાવ પાસન હોય તો જ એને ખ્યાલ આવે કે આ કામ આવી રીતે કરવું, અને નહીંતર એ કંઈકના બદલે કંઈક કરીને આવે પરિસ્થિતિ અમે બદલાઈ ગઈ હોય તો, કેમ કે એને ખબર નથી ખરેખર શું કરવા જેવું છે. આવું બને છે વ્યવહારની અંદર લોકમાં પણ. પણ જો એ નોકરને તેનો ભાવ ન ભાસે તો કોઈ ઠેકાણે તે ચૂકી જાય. એટલે ઘણી વાર કોઈ મહત્વનું કાર્ય હોય ત્યારે એ મહત્વના કાર્યને સાંગોપાંગ સમજી શકીએ શીખ્યો હોય એવા જ માણસને એ કામ સોંપાય છે. મહત્વનું કામ જે કામને ન સમજી શકે એવાને નથી સોંપાતું. એટલે નોકરની અંદર પણ જુદા જુદા ગ્રેડના માણસો હોય છે, ભાઈ આ કામ એને નહીં મગતા, એનું કામ નથી આમાં, એ કંઈકનું બદલે કંઈક કરશે, ત્યાં બીજી વાત હશે તો કંઈકનું કંઈક કરીને આવી જશે. અને આ માણસ ગમે તે પરિસ્થિતિમાં કામ સુધારીને લાવશે. એમ બને છે કે નથી બનતું? કેમ કે એ અભિપ્રાયને સમજે છે કે આપણે કેવી રીતે નીકળવું છે, છૂટવું છે. પેલાને કીધું બરાબર તકાદો કરીને તું લઈ લેજે પૈસા. ઓલો ઓલો એમ કે ભાઈ મારી પાસે પૈસા નથી, તમે કહો તો માલ આપી દઉં. નહીં, મને તો પૈસા લેવા મોકલ્યો છે, હું પૈસા વગર નહીં અડું કાંઈ. ચૂકી જશે. ઓલો જે સમજદાર માણસ છે એ આપણે અમારા ગુજરાતીમાં કહેવત છે કે આ માણસને મોકલો, ગમે એ પરિસ્થિતિ ઉલટી સુલટી ઊભી થશે ને તો એ કોણી મારીને કુયડું કરશે. શું કે કુરડું કરશે, કુરડું કોણી એટલે આ મારી અને ખાડો પાડી દેશે. કુરડી એટલે ખાડો પાડો, કુંડી. હા, કુરડો ઠીકરાની કુરડી આવતી ચાય પીએ છે એને કુરડી કહે છે. એ કોણ મારીને કુરડું કરે? ભાઈ કાંઈ સાધન નથી, માટી પડી હતી શ્યામાં લેવું, તો કે આ કોણે મારીને કુરડું કરી નાખ્યું. એટલે શું છે કે એને શું જોવાય છે કે આ કામ કેવી રીતે જેટલા અંશે સુધરતું હોય એટલા અંશે છેવટ કેવી રીતે સુધારવું. પૂરું ન થતું સુધરતું હોય તો 15, 14, 12, 10, 8 પણ કામ સુધરે છે. પેલો માણસ જશે જો અભિપ્રાયને નહીં સમજતો હોય કે ભાઈ આ કામ જેટલું સુધરે એટલું ના પાડી, એટલે હું તો પાછો આવ્યો. મેં પણ ના પાડી ભાઈ નથી, અત્યારે નહીં થાય, કાલ આવજો, એટલે હું પાછો આવી આવ્યો. ભલું મૂકે નહીં એને, કાલ નહીં, મને કાલે આમ તકલીફ છે, આમ છે, મને અત્યારે આટલું થવું જોઈએ. તો જે કરવા ગયો છે એ અભિપ્રાયને જયારે સમજે છે તો કંઈક કરીને આવે છે, અને તો બીજો માણસ પાછો આવી જાય છે ખાલી. માટે ભાવ ભાસવા અર્થે હે ઉપાદે તત્વોની પરીક્ષા અવશ્ય કરવી. નવ તત્વની અંદર પુણ્ય પાપ આશ્રવ બંધ હે તત્વ છે, સંવર નિદ્રા અને મોક્ષ ઉપાદેય તત્વ છે. અને જીવના આશ્રયે સંવર નિદ્રા અને મોક્ષ તત્વ પ્રગટ થાય છે, અજીવના આશ્રયે પુણ્ય પાપ આશ્રવને બંધ ઉભા થાય છે. તો એને અર્થ તો આવડે પણ એના ભાવ ભાસવો જોઈએ પોતાના પરિણામની અંદર, અને ભાવ ભાસીને એને એ ઉપાદેય તત્વોની પરીક્ષા હોવી જોઈએ કે આ ભાવ ઉપાદેય છે ને આ ભાવ હેય છે. એમ જો ભાવ ન ભાસે અને એ જ રીતની એની પરીક્ષા ન થઈ હોય અંદરમાં તો ક્યાંક તો ચૂકી જ જવાનો, કોઈ જગ્યાએ તો ભૂલવાનો જ, એ થવાનું થવાનું. ટોડરમલજીનું મોક્ષ માર્ગ પ્રતિ પ્રકાશકના 7મા અધિકારમાંથી એ પેરેગ્રાફ લીધું છે. જીન વચન અનુસાર માનું છું એમાં ધોખો થઈ જાય છે અને ભ્રમમાં જીવ રહી જાય છે, અર્થ આવડે માટે એની વાત લીધી છે. ભાવની પરીક્ષા હોવી જોઈએ, પરીક્ષાથી ભાવનું ભાષણ થયેલું હોવું જોઈએ, નહીતર ક્યાંક તો ભૂલ થવાની છે. તો ઘણો ફરક પડે, કેમ કે એટલું બધું માર્ગદર્શન મળે ક્યાંથી, નહીતર ક્યાંથી મળે. એ તો સીધી જ વાત છે, જેને એ માર્ગનો અનુભવ છે અને જેને એ માર્ગથી અજાણપણું છે, એમ બે વચ્ચેનો સંબંધ છે. મુમુક્ષુ જીવ માર્ગથી અજાણ્યો છે, સત્પુરુષ માર્ગના અનુભવી પુરુષ છે. તો એ તો સીધી વાત છે કે આવો મહારોગ ટાળવો હોય, એક સાધારણ શરીરનો રોગ ટાળવો હોય તો ડાક્ટર પાસે જવું પડે છે. સાધારણ શરીરનો રોગ ટાળવો હોય તો શું કરવું પડે, ડાક્ટર પાસે જાય છે કે નહીં, ભાઈ ડાક્ટર પાસે શું કરવા જાય છે. તો આ તો મહારોગ છે, અનંત કાળથી જે ભવરોગ ઉભો ચાલુ છે એને ટાળવા માટે એના સદગુરુ પાસે જવું પડે, એમાં કઈ મોટી વાત હતી. તો સીધી જ વાત છે, એકદમ અજાણ્યો રસ્તો છે અને લોકમાં ક્યાંય એનો ઉપાય પ્રસિદ્ધ નથી. સૂક્ષ્મ વાત તો એની એ છે કે અહીં સુધી તો બુદ્ધિગોચર વાત થાય છે કે અંતર્મુખ થવું જોઈએ, પણ એ શબ્દો થયા. જીવ પોતે કેવી રીતે અંતર્મુખ થાય, આની યોજના શું છે, આ અંતર્મુખ થવા માટેની યોજના શું છે, ખરેખર એની યોજના શું છે, આ એક રહસ્યભૂત વિષય છે, શબ્દાતીત વિષય છે. તો એને તો વ્યક્ત કેવી રીતે કરે અને કેવી રીતે વ્યક્ત કરે કે જેવી રીતે એ સામો અંતર્મુખ થઈ શકે, આ એક બહુ મોટી વાત છે. એટલી હદે કોઈ પહોંચી જાય તો એ સાક્ષાત પ્રાપ્તિમાં આવી જાય છે. એના વિષય એના વચનોમાં સંકેત આવે છે, એનો સંપૂર્ણપણે વચન ગોચર વિષય નથી, બહુ અલ્પ માત્રામાં સંકેત માત્રપણે વચન ગોચર છે. તો પણ તે હદે તૈયાર થયેલો જીવ, તે હદની પાત્રતામાં આવેલો જીવ એ સંકેતમાંથી આખું પકડે છે, એ વિશેષતા એની પાત્રતાની છે. આટલો નિયોગ છે, બે વચ્ચેનો જે નિયોગ છે એ આટલો છે. હા, તો આશરો ભાવને ઉપાદે માની લેશું, કોઈ ને કોઈ પ્રકારના આશરો ભાવને ઉપાદેતામાં આવી જ જશે. લાગવામાં ભાષણમાં તો શું છે કે એનું સીધું જ્ઞાનનું અવલોકન છે. અવલોકનમાં એ દુઃખરૂપ અનુભવાય છે, અવલોકન તો અનુભવને પકડે છે કે મને સુખ આનાથી દુઃખ છે કે સુખ છે. જ્યારે એને દુઃખરૂપ ભાવ દુઃખરૂપ અવલોકનમાં આવે છે, અનુભવ ગોચર થાય છે, તો ભૂલ નહીં થાય. જ્યાં જ્યાં દુઃખ છે ત્યાં ભૂલ નહીં થાય, એની જાત પકડાય છે, એની જાતિ પકડાઈ જાય છે કે આની જાત શું છે. તો એનો કોઈ પણ વિભાવ કોઈ પણ સ્વરૂપે ઊભો થાય. પછી જેમ કોઈ માણસ વેશ બદલીને આવે તો પણ જે ઓળખે છે તો ઓળખી જ ગયો કે નહીં આ માણસ વેશ બદલીને આવ્યો છે, છે તો તેનો તે જ માણસ છે, ગમે એ વેશમાં આવે ને. એમ વિભાવ કોઈ પણ વેશ ધારીને ઊભો થાય, પણ જેને એની જાતિ પકડી છે આકુલતાથી અને મલિનતાથી, એને તરતો પકડાય છે, પોતાના અનુભવમાં પકડાઈ જાય છે. એનું અવલોકન કહી દે છે કે નહીં આ વિભાવ છે, એની ઉપાદિતા ન હોઈ શકે, એમાં મલિનતા છે, એમાં દુઃખ છે. કોઈ આત્મચિંતનના રૂપમાં આવે કે ભગવાનની ભક્તિના રૂપમાં આવે એ પકડે છે, એટલે ત્યાંથી એને ખસવાનો જ થાય, ઉપાદિતા ન આવે. ભાવભાષા વગર તો બને નહીં, ભાવભાષા વગર ક્યાંક તો છેતરાય ભૂલે જ. ટોડરમજી એ વિષય પોતાના કથનમાં અનેક જગ્યાએ સ્પષ્ટ કર્યો છે. અનુભવ પદ્ધતિનો જ વિષય છે, અનુભવનો માર્ગ છે, બીજી પદ્ધતિ કેમ કામ આવે? માર્ગ તો અનુભવનો છે, તો જે અનુભવનો માર્ગ છે એને અનુભવ છોડીને બીજી પદ્ધતિથી ગ્રહણ કરવા કોઈ ચાહે તો કેવી રીતે થાય, કેવી રીતે આવે? એક જગ્યાએ શ્રીમદજી લખે છે કે નિશ્ચયમાં નિશ્ચયની પ્રયોજના જ્ઞાનીઓના હૃદયમાં રહેલી છે. મનસુખરામ સુરીરામ ત્રિપાઠીને લગભગ 22મા વર્ષમાં કે 20મા વર્ષમાં પત્ર લખે છે. સામે વિદ્વાન માણસ છે, વેદાંતના પ્રખર વિદ્વાન છે, તો કે વાતો તો ઘણી છે, હું સમય અનુસાર કરીશ, પણ એક વાત કહી દઉં છું કે જે ખરેખર નિશ્ચય એટલે પરમ સત્ય છે એને ગ્રહણ કરવું, અનુભવ કરવો, એની જે પ્રયોજના છે એ જ્ઞાનીઓના હૃદયમાં રહે છે. આપણે નથી કહેતા કે આ કામ એકદમ યોજનાબદ્ધ છે, આ યોજનાબદ્ધ કામ આ રીતે કરો સફળતા છે, કાર્ય સિદ્ધિ જ છે. એમ નિશ્ચય જે કાર્ય છે, નિશ્ચય જે ધર્મ છે, એની જે પ્રયોજના છે એ જ્ઞાનીઓના હૃદયમાં રહેલી છે. કેમ કે એ પરિણામનો વિષય છે. જ્ઞાન પોતાને પોતાના સ્વસંવેદનને પ્રાપ્ત કરે છે તો સ્વસંવેદન તો એમાં રહેલું છે, જ્ઞાનમાં જ્ઞાન વેદન તો રહેલું છે. હવે એ જ્ઞાન પોતે જ એક બીજી પર્યાય નહીં, એક પર્યાય બીજી પર્યાયને પકડે છે એમ નથી કે મારી આવી પર્યાય થઈ ગઈ, શું એમ નથી. જે ઉપજી તે જ તેમાં જ રહેલા વેદનને પોતા પોતાના વેદન સન્મુખ થઈને ગ્રહણ કરે છે. તો એ જે યોજના છે એને, એ તો એક જ્ઞાનની કળા જ છે, જ્ઞાનની આવડત છે. હવે એ પ્રકાર કોઈ દિવસ અંતકાળમાં કોઈ જીવને હાથમાં આવ્યો નથી, એને તો પરમે જ પકડ્યું છે અને તીવ્ર રસે કરીને પકડ્યું છે. અને એ બાબતની અંદર તો એટલો બધો દૂર નીકળી ગયો છે કે આ વિષય તો દૂર થઈ ગયો છે. તો કેટલાય વિપર્યાસ ટાળીને ચોક્કસ પાત્રતામાં આવી ગયા પછી એને એ વિષય ગ્રહણ થાય છે. આ સુભાગભાઈની જે કથા ચાલે છે એમાં જે પકડવા જેવી વાત છે એ આ છે, કેવી રીતે એને વિપર્યાસમાંથી કાઢતા 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 સ્વરૂપના સંકેત, સ્વરૂપ પરિણામને વિધિના સંકેત, સ્વરૂપના સ્વરૂપ મૂળ વસ્તુના સંકેત એ મુક્તા 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 છેલ્લે જે એમને ભાવનામાં લીએ છે એ તો એને 6-8 મહિના કઈ ટીંગાઈ ગયા છે. એમાં ટીંગાઈ ગયા છે કે છેલ્લો પત્ર એમણે એમ લખ્યો છે કે હવે જો તમે પ્રત્યક્ષ નહીં થાવ તો કદાચ તમારા વિયોગથી જ મારા પ્રાણ છૂટશે. મારી માંદગી ચાલે છે એનાથી નહીં ઉમરું, પણ હવે મને તમારા વિયોગનું દુઃખ છે એનાથી મારા પ્રાણ છૂટી જશે. એ જ્યારે એમણે જોયું કે હા આ હવે એટલું લોઢું ગરમ થયું છે કે હવે એક ફટકો જ બસ છે, આને પછી ઉપાડ્યા છે, ચાલો હવે કેટલી તૈયારીમાં એને મૂકી દીધા છે. અને પેલા પણ કેટલા તૈયાર થયા છે, કેટલી એની પોતાની ભાવના ઉત્પન્ન થઈ છે કે એ ભાવના જો સફળ ન થાય તો એ પોતે જીવી શકે ને એ પરિસ્થિતિમાં આવે છે. પછી એને પ્રાપ્તિમાં વાર નથી લાગતી, નહીતર બધી વાંધા ઘણા છે જીવ. બધા નથી, અમે લગભગ 80 પત્રો વાંચ્યા હતા, અમને જે સમય હતો ત્યાં એમાં 80 જેટલા પત્રો વાંચ્યા હતા. અમારા જે પત્રો વાંચવામાં મુખ્ય મુદ્દો તો આખરના પત્રો જ વાંચવાનો હતો, કે છેલ્લે શ્રીમદજીના પત્રોથી એ સંકેત મળે છે પ્રાપ્ત કરી લીધું છે એમણે. એ પરિસ્થિતિ ખુલ્લી તો સૌભાગભાઈના પત્રોથી સમજવા મળે એવું હતું, અને એ મળે છે. છેલ્લો પત્ર એમ જે છે એમાં એ વાત એમણે લખી છે, દેહ ને આત્મા પ્રગટ ભિન્ન થયા છે, જુદો પડી ગયો છે, બધું ભિન્ન ભિન્ન જ ભાષે છે. એ એમને પોતા સ્પષ્ટ અનુભવ લખેલો છે. આપની કૃપાથી આ અનુભવ આટલા દિવસ પહેલાં થયો છે, અને ત્યારથી હવે આ દેહથી આત્મા ભિન્ન પડી ગયો છે. કેમ કે પોતાની દેહની સ્થિતિ જ ઘણી ખરાબ હતી, મરણ પથારીયા હતા, પણ એ અંદરથી આત્મા જુદો પડી ગયો. તો એ પરિસ્થિતિ એની કેટલી પાત્રતામાંથી, પાત્ર તો શરૂથી હતા, છતાં કેટલી નાની મોટી વિપર્યાસની ગડબડ હતી, એ બધી કેવી કેવી રીતે એનું ટ્રીટમેન્ટ આપી છે, એ બધો વિષય એક એક પત્રોમાંથી નીકળે છે. ઘણો પછી ગયું ને, પછીમાં એક વાત આવી ગઈ, પોતે સમાધાન લેતા હતા, ઈશ્વર ઈચ્છાથી પોતે સમાધાન લેતા હતા. એ ઈશ્વર ઈચ્છા એ પ્રમાણે હોય ને, ભગવાન રાખે એમ આપણે રહેવું, ભલે જે પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિમાં ભગવાન ઈચ્છા, ઈશ્વર ઈચ્છા પ્રમાણે ઈશ્વરને આધીન રહેવું આપણે. શું એ સમજી ગયા કે ઠીક, આ પોતે પોતાનાથી કશાય તીવ્ર આકુલતા ન થાય એના માટે ઓલી યુક્તિ પકડી છે. આ યુક્તિ છે, અન્ય મતમાં યુક્તિ બહુ છે. એટલું બધું જે લોજિક છે અન્ય મતમાં, એમાં યુક્તિ તો કેટલી છે કે આપણા મુમુક્ષુએ કેટલાય વિચારી ન હોય એવી વાતો છે યુક્તિમાં. શું જેમ કે ક્યાંય અભિમાન ન કરવું હોય તો બધું કૃષ્ણાર્પણ કરી દેવું, આ એક યુક્તિ છે. ત્યાં કૃષ્ણને અર્પણ, મેં કાંઈ કર્યું નથી, જે અચીવ્યું બધું કૃષ્ણને અર્પણ છે મારું. શું આ એક એવી યુક્તિ છે કે ક્યાં બધા નમ્ર જ રહેવાનું, ભાઈ હું કાંઈ કરતો નથી, કૃષ્ણ મારી પાસે બધું, ઈશ્વર બધું કરાવે છે મારી પાસે, ને બધું એ જ કરે છે, હું તો નિમિત્ત છું. એમ અર્જુનને કીધું કે તું લડાઈ કરને, આ તો બધા મારેલા જ છે, કે મેં તો તું નિમિત્ત થા ખાલી, આ તો પહેલોથી મેં મારેલા છે, તારે જોવું એટલે તને દેખાડી દીધું, એમ કરીને મોઢું ખોલ્યું, વિરાટ સ્વરૂપ બતાવે છે. તો અંદર જોયું તો કોઈના હાથ પગ કપાયેલા, કોઈના માથા છુંદાયેલા, કોઈ આમ બેહોશ પડેલા, કોઈ મરેલા પડેલા, કોઈ જો કે બધા પહેલેથી મેં મારેલા છે, તારે તો ખાલી બાંધ ચલાવીને નિમિત્ત જ થવાનું છે, તારે હારવાની તો કંઈ પરિસ્થિતિ જ નથી. શું આ બધી યુક્તિ છે, એમ તો ગભરાઈ ગયા. તો એવી એક યુક્તિ છે બહુ મોટી, કે બધું ઈશ્વરને અર્પણ કરી દઉં, તો કૃષ્ણને ઈશ્વર મેનાથી બધું કૃષ્ણ અર્પણ, હું કાંઈ કરતો નથી. લોકો એમ વખાણ કર્યા, આટલા મહાન કાર્ય તમે કર્યા, તો કે હું કાંઈ કરતો નથી, બધું કૃષ્ણ કરે છે, હું કાંઈ કરતો નથી. કેમ કે બસ આ રાખો કે અભિમાન નહીં થાય ક્યાંય તમને, ક્યાંય માન નહીં ચડે તમને. પણ એ યુક્તિ છે, યુક્તિથી સદગુણની પ્રાપ્તિ અસંભવ છે. એ જૈન શાસ્ત્રમાં વાત છે કે યુક્તિથી સદગુણની પ્રાપ્તિ અસંભવ છે, નહીં થાય તને. મેં યુક્તિ નહીં લીધી, એ છેતરાઈ જાય ને, માણસ છેતરાઈ જાય છે. યુક્તિ એવી ચીજ છે કે છેતરાઈ જાય છે, કેમ કે એના દાખલા બધા અનુભવ ગર્ભિત હોય છે, યુક્તિના દાખલા બધા અનુભવ ગર્ભિત હોય છે. હા, પરિણામ દેખાય છે, પણ એ રીતે સમજવાની પદ્ધતિ નહીં હોવી જોઈએ એમ કહેવું છે. ખાસ કરીને એ ઉપાદેય તત્વનો જે ભાવનું ભાષણ હોવું જોઈએ, એ મોટી વાત છે. આ પણ યુક્તિ છે, એક પરમ બ્રહ્મની યુક્તિ છે. રાગ દ્વેષ કેમ થાય છે માણસને? મારું કરે ત્યાં રાગ થાય ને તારું કરે ત્યાં દ્વેષ થાય. આ છોકરો મારવા એના ઉપર રાગ થશે, આ પડોશીનો મારો એના ઉપર દ્વેષ થશે. ત્યાં બે તત્વ જ નથી, એક પરમ બ્રહ્મ લઈ લ્યો. એક જ તત્વ છે વિશ્વમાં, બે તત્વ જ નથી ને. એક પરમ બ્રહ્મ સિવાય કઈ વ્યાપી વ્યાપક પણ કઈ છે જ નહીં. પછી મારો તારો ક્યાં થશે ને? પછી રાગ દ્વેષ ક્યાં થશે? આ યુક્તિ છે, બહુ યુક્તિઓ છે. એ લોકોનું તમે લોજિક લ્યો તો એમાં યુક્તિથી ભરપૂર લોજિક છે. તમે વિચાર ન કર્યો હોય કે આવી આવી યુક્તિ હશે, એટલી બધી યુક્તિઓ છે. લોકોને લાગે સરસ બહુ, બરાબર છે. રાગ દ્વેષ ન કરવા આવે ને, કોઈ ઝઘડા ન કરવા આવે તો એ બધું એકોહમ બહુશ્યામી. એકોહમ બહુશ્યામી, હું એક છું. આજે બહુ બહુ પણ જે દેખાય છે એ તો હું જ છું. એકોહમ બહુશ્યામી, સંસ્કૃતમાં શ્યામી એટલે હું પહેલો પુરુષ વચન છે. હું એક જ બધે છું. આ યુક્તિ છે, એ પ્રેક્ટિકલ નથી. કોઈ દિવસ રાગ દોષ મટે નહીં. વિચાર કરે ત્યારે ભલે યુક્તિ લડાવે, બાકી વ્યવહારમાં પ્રેક્ટિકલ છે જ. પછી 1388મો છે ટોડરમલજીનો, પાનું 263 છે. વિવેકી પુરુષ પોતાની બુદ્ધિ અનુસાર જેમાં પોતાનું હિત સમજે તે થોડો વા ઘણો ઉપદેશ ગ્રહણ કરે, પરંતુ મને આ કાર્યકારી છે અને મને આ કાર્યકારી નથી એટલું જ્ઞાન તો અવશ્ય જોઈએ. ઉપદેશ તો બધો સારો જ છે, પણ આ ઉપદેશ મને લાગુ પડે છે, મારા માટે કાર્યકારી છે અને બાકીનો મને કાર્યકારી નથી, એટલો એને દૃષ્ટિકોણ હોવો જોઈએ. હવે કાર્ય તો આટલું છે કે યથાર્થ શ્રદ્ધા જ્ઞાન વડે રાગાદિક મટાડવા. પ્રયોજન તો આટલું જ છે કે સાચું શ્રદ્ધા જ્ઞાન કરી અને રાગદ્વેષ મટાડવા. એ કાર્ય પોતાને જેમ સધાય તે જ ઉપદેશનું પ્રયોજન ગ્રહણ કરે. વિશેષ જ્ઞાન ન હોય તો પણ પ્રયોજનને તો ભૂલે નહીં, પોતાના પ્રયોજનને ન ભૂલે. એ સાવધાનતા તો અવશ્ય જોઈએ, એ વિચાર નહીં, એ સાવધાનતા એને અવશ્ય જોઈએ. એની સાવધાની આવવી જોઈએ કે આ મને કાર્યકારી છે, આ મને લાગુ પડે છે, બાકીનું મને લાગુ પડતું નથી. એની સાવધાની આવવી જોઈએ. જેમાં પોતાના હિતની હાનિ થાય તેમ ઉપદેશનો અર્થ સમજવો યોગ્ય નથી. એટલે એનો અર્થ કરવો કયો? કોઈ પણ ઉપદેશનું વચન હોય તો આત્મહિતમાં એનો અર્થઘટન કેવી રીતે થાય એ જ દ્રષ્ટિકોણથી એને વિચારવાની પદ્ધતિ એની પાસે હોવી જોઈએ. એ પ્રમાણે સાધવા દ્રષ્ટિ સહિત જૈન શાસ્ત્રનો અભ્યાસ કરતા પોતાનું કલ્યાણ થાય છે. આ પ્રયોજનનો દ્રષ્ટિકોણ સાધવાદ અનુસાર કેવી રીતે કેળવવો એનો સંક્ષેપ ટોડરમલજીએ લીધો છે કે પોતાને શું કાર્યકારી છે અને એ રાગદ્વેષને મટાડવા માટે એ વાત કાર્યકારી થાય છે કે નહીં, અને એ સંબંધેની પોતાની સાવધાની છે કે નહીં. બસ આટલું એને પ્રયોજન બરાબર હોય તો બીજું વિશેષ જ્ઞાન ન હોય તો વાંધો નથી, પણ આટલું તો અવશ્ય હોવું જ જોઈએ તો જ પોતે પોતાના પ્રયોજનમાં સફળ થાય, નહીંતર સફળ ન થાય. એ વાત એમણે લીધી છે. આઠમા